તારીખ 26/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 413 અને 430 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 778
132 વાંચ્યા. હવે બે પત્રો એમણે જે લખેલા છે એમાં બીજો આસોવત, બે આસોવત છઠ્ઠા છે પણ બીજા ઉપર પ્રશ્ન ચિહ્ન મૂકે છે. શું લખે છે? જોઈએ. સંવત 1948 આસોવદી છઠ ને મંગળવાર પૂજ્ય તરણ તારણ પરમાત્મા દેવ શ્રી રાજચંદ્રભાઈ વિરવજીભાઈની સેવામાં. તો તરણ તારણ પોતાને તારનાર છો તમે, અમને તરતા એવા તમે અમને તારનાર છો, પૂજ્ય છો, પરમાત્મા છો, અમારા દેવ છો, એટલા વિશેષણ લગાડ્યા. મોરબીથી લિખિતન સેવક સૌભાગ્યના પ્રણામમાં છો. 44 વર્ષ નાના છે અને પૂજ્ય ભાવે લખે છે. એમ નથી, 44 વર્ષ નાના, બે પેઢી વહી જાય. આપનો પત્ર હાલમાં નથી તે લખવા કૃપા કરશો. મારે ખચિત ત્યાં આવવા વિચાર છે પણ હજુ કોર્ટના કામનો ખુલાસો થયો નથી. જો દન બે ચારમાં થઈ જાય, દન એટલે દિવસ, જો દન બે ચાર દિવસમાં થઈ જાય તો વધે 11-13 ચાલ્યો ત્યાં આવું. હવે જેમ પરમાત્માની ઈચ્છા હશે તેમ બનશે. નરસિંહ મહેતે એક ભજનમાં કહેલું, એક સાંભળવામાં આવે છે તેમ આ જગતને વિશે જોવામાં ઘણો ભાગ આવે છે. ખરેખર જોવામાં શબ્દ અહીં આવે છે, અહીં આવે છે, ઘણો ભાગ આવે છે તેમ જોવામાં ઘણો ભાગ, જો ઘણો ભાગ જોવામાં આવે છે એમ જોઈએ. આગળ પાછળ તો ભાષામાં આવ્યું છે. તે બાબત ભગવતને કાંઈ વિચાર થતો હશે કે નહીં એ પણ એક આશ્ચર્યકારક છે. પછી શું એમણે લખ્યું છે, નરસિંહ મહેતાના ભજનનો એક પદ મૂક્યું છે. ભગત ભૂખે મરે, જગત હાંસી કરે, લોક મોજ માણે, એમ આખું ભજન સાંભળવામાં આગળ આવ્યું હતું. તો એવા ભક્તિમાન પુરુષને આવો ઓળિંભો દેવાની શું જરૂર છે? અને ભગત દુઃખી થાય તેની ખોટ ઘણી છે, એ પણ તે વિચાર નહીં કરતા હોય, એનું શું કારણ? સહેજ યાદ આવ્યાથી લખ્યું છે. એમને તકલીફ હતી ને, કેમ કે નરસિંહ મહેતાને તકલીફ હતી ને લોકો મસ્કરી કરતા હતા, જુઓ ને આ ભજન કર્યા કરે છે પણ કાંઈ કામ ધંધો કરે તો બૈરા છોકરાનું પેટ તો ભરાય, ભરણ પોષણ તો થાય, આ તો ભજનિયા ગાધા ગાયા કરે છે. એટલે મનસિંહ મહેતા ગાયું છે, ભગત ભૂખે મરે ને જગત હાંસી કરે ને લોક મોજ માણે, લોકો બધા જલસા કરે છે ખાઈ પીને અને ઘરે તકલીફ હોય છે, ચીજ વસ્તુ મળતી નથી. આ ભક્તિવાનને આવી રીતે કેમ બનતું હશે અને એનો ભગવાન કેમ કાંઈ વિચાર નહીં કરતા હોય? ભક્તિ તો એ ઘણી કરે છે, ભગવાને વિચાર ન કરવો જોઈએ ને? સહેજ યાદ આવ્યા છે, લખ્યું છે એમ કે ભગત દુઃખી થાય તેની ખોટ ઘણી છે, એ પણ તે વિચાર નહીં કરતા, એવો વિચાર ભગવાન નહીં કરતા હોય એમ કહેવું છે. આ તો બહુ મોટી ખોટ કહેવાય, મારો ભગત દુઃખી થાય. એમાં શું છે, અન્ય મતમાં ભગવાન લક્ષ્મીપતિ છે, એટલે જે વિષ્ણુ છે, ત્રણ દેવ છે ને, એક વિષ્ણુ દેવ છે, એના પત્ની છે એ લક્ષ્મીજી છે, બધા એને એની પાછળ છે, જગતમાં બધા એની પાછળ છે. હવે વિષ્ણુ ભગવાનને ભજે, ભગવાનને ભજે અને એને જ લક્ષ્મીજીની ખોટ, કંઈક વિચિત્ર તો ખરું ને એમ કે. હા, ભગવાન કાંઈ વિચાર નહીં કરતા હોય. કારણ કે એ તો માગતા જ નથી, એની તો ઈચ્છા છે જ નહીં કે તમે મને પૈસા મોકલો, કેમ કે એ તો માયાથી ડરે છે. ભગવાનના સાચા ભક્ત તો માયાથી ડરે છે. ગોવાણીએથી લવજી મહેતો ગઈકાલે આવ્યા હતા, રાત્રિને આજ પાછા ગયા છે. પાછા દન 8 વરા એટલે 8 દિવસ સુધીમાં આવવાનું કહેતા હતા. હાલ જોગ વશિષ્ઠ ગ્રંથ સાહેબજીએ વાંચવા મૂકેલો છે તે વાંચું છું એમ કહેતા હતા. યોગ વશિષ્ઠ, જોગ વશિષ્ઠ એટલે યોગ વશિષ્ઠ એમ કહેતા હતા. હજી તો સારા જણાય છે, તબિયતને સારી છે એને. લીંબડીવાળા મનસુખભાઈ દેવસીએ હું લીંબડી ગયેલ ત્યારે ભલામણ કરેલ કે સાહેબજીની 1-2 છબીઓ મને જલ્દી મળે તો ઠીક. છબીઓ એટલે ચિત્રપટ, ફોટા, છબી કે હિન્દીમાં તો જે છબી જ બોલાય છે, આપણે ગુજરાતીમાં છબી બોલાય છે, પણ ગુજરાતીમાં હવે ફોટા શબ્દો ગુજરાતી થઈ ગયો, હિન્દી અંગ્રેજીમાંથી, હિન્દીમાં તો હજી છબી જ બોલાય છે. અને સાહેબજી ખંભાતવાળાને હુકમ કરે તો ખંભાતવાળા મોકલે, તેમના હુકમ વિના મોકલે નહીં, આજ્ઞા વિના ન મોકલે. હવે આપ ખંભાતવાળાને લખો તો સારું, ઘણા દિવસે મને સાંભળ્યું તે આજે લખ્યું છે, તેમ થાય તો સારું, કામ સેવા ફરમાવશો. હઠીસંગભાઈ અને માનચંદ મુંબઈ છે, ગઈકાલે કાગળ આવ્યો છે, નિકેતન સેવક સૌભાગ્ય, એટલી વાત મને લખી છે એક પહેલા પત્રમાં. બીજો પત્ર છે, પૂજ્ય મહાપુરુષ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ તરણ તારણ જોગેશ્વર સાહેબ શ્રી, જોગેશ્વર સાહેબ એને બદલે જવા વાપરે છે, સાહેબ શ્રી રાજચંદ્રભાઈ વી રવજીભાઈની ચિરંજીવી હજો, છી હજો એટલે ચિરંજીવી હજો, લાંબુ આવ્યું છે ચિરંજીવી, લાંબુ આવ્યું છે. આપનો પત્ર હાલમાં નથી તો કૃપા કરી લખશો. લીમડીનો કાગળ દન 2 પહેલા આવ્યો હતો, એટલે 2 દિવસ પહેલા આવ્યો હતો. મને તથા નિહાલચંદભાઈને લખે છે કે સાધુજીના માણસ 35 ભેગા થયા છે અને બીજા ગામેથી શ્રાવકને તેડાવ્યા છે, તે આવશે માટે તમો જણ 2 આ કાગળમાંથી તરત આવજો, ઢીલ કરશો નહીં એમ, તેમ ફરી લખવું પડે તેમ કરશો નહીં એમ ખચીતે લખ્યું છે. તો રાજકોટમાં નિહાલચંદભાઈનો બનેવી બેચર પારી દન 4-5 થયા ગુજરી ગયાના કારણથી નિહાલચંદભાઈ તો જઈ શકે તેમ નથી, તેમ મેં પણ કામના પ્રસંગ બતાવીને ના લખી છે, પણ આ કાગળ વિગતથી મેં લખેલ છે તેની પહોંચ હજુ આવી નથી. વળી સાધુજી સર્વેની સાથે રાસની છે, રાસની એટલે સંબંધ, સંબંધ છે એટલે તે લોકો પાછા મને તેડામાંનું લખાવશે, જૂનો કંઈ સાધુ સાથેનો મેળ હશે એટલે ખાસ બોલાવતા હશે. અને જો તેવો કાગળ તેવો ખચિત આવશે તો જઈશ, પણ આત્મા અર્થે આત્મા અર્થ થાય તેવો એવો ઠરાવ કરે એમ ભરોસો નથી. આત્મા અર્થ થાય એવો ઠરાવ કરે, તેમની મરજી પ્રમાણે રૂચ તો ઠરાવ કરશે. કઈ મીટિંગ મીટિંગ હશે ને ઠરાવ કરવાનો હશે એમ લાગે, બધા ભેગા કરે છે ને, તો પણ ભલે ક્લેશ ઉત્પન્ન ન થાય એમ કરે તો પણ ભલે. એટલે કઈ કૃપાળુદેવની બાબતમાં વિરોધોને કોઈ ઠરાવ કરવાનો હોય શું એમ એ હોય, સાધુને તો જરા ગડબડ થયેલી છે. હું એમ ધારું છું શ્રાવક તમામ સત્સંગ વિના અને સ્વાર્થને લીધે આવ્યા આવ્યા હતા, શું ઉપાય જાણવા લખું છું લિખિતનું સુભાગ. શ્રી છગનલાલને બોલાવજો, પાછો પત્ર પૂર્યા પછી બે લીટી લખી છે. વૈદરાજ પ્રાણજીવન દાસ અંબાવી દાસ આપને ઘણે માનથી પ્રણામ કયા છે, તો આપ માન્ય કરશો, કૃપા છે. મણિભાઈ લખ્યું, દસ્તખત છોરું મણિલાલ મણિનું પગે લાગણું વાંચશો જી. બે પત્ર એવી રીતે લખ્યા છે, કાંઈ આમ પત્રોની અનુસંધાનમાં કાંઈ વાત નથી. પછી તો સીધો બીજા વર્ષમાં 1950માં ફાગણ મહિનામાં જાય છે, 4-5 મહિનાનો પછીનો પત્ર છે. હવે આપણે વચનામૃત ગ્રંથમાં 413મો પત્ર છે, પાનું 355. વ્યાપક એવા અંધકારને વિશે સ્વયં કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ સુધી યથાતથ્ય દેખે છે. શું કહે છે, જગતમાં લોકોની દ્રષ્ટિ અજ્ઞાન અંધકાર વાળી છે, અને અંધકાર આખા જગતમાં વ્યાપેલો છે બધા જીવોમાં. એટલે સાચું કોઈ દુખી શકતા નથી, સત્ય દેખતા નથી. કોઈ રાગના પક્ષમાં રહીને દેખે છે, કોઈ દ્વેષના પક્ષમાં રહીને દેખે છે, અંડર પ્રેજ્યુડાઇસ, તટસ્થ થઈને કોઈ સાચી વાત દેખી શકતું નથી. એવા જગતમાં પોતાના સ્વરૂપથી કરીને જે પ્રકાશિત છે એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે. એમની પાસે જે જ્ઞાન નેત્ર છે, નિર્મળ જ્ઞાન છે, એ નિર્મળ જ્ઞાન દ્વારા જ્ઞાની જ બરાબર દેખે છે, બાકી જગતના જીવો બરાબર દેખતા નથી. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ, અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ એ જ વિનંતી. શું લખો, કેવા જ્ઞાની છે કે લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રહે છે. જગતના જીવો છે એ શબ્દાદિ પંચેન્દ્રિય વિષયોને ઈચ્છે છે, કામના એટલે ઈચ્છાવાળા છે,
એવા જીવોને દેખતા છતાં પણ જ્ઞાની ઉદાસીન છે. કેમ આમ કરે છે એ કઈ નથી. ઉદાસીન રહીને શું કરે છે કે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે, બીજાને દેખવામાં તો બધા દોષિત જીવો છે, એના દોષને શું દેખવા. ઉદાસીન થઈને જે સ્પષ્ટપણે પોતાને જ દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ એમ કહીને જ્ઞાનીના ગુણ, એમનો વૈરાગ્ય, એમનું સ્વરૂપ જ્ઞાન એ બંને બતાવીને ભક્તિ કરે છે, નમસ્કાર કરીએ છીએ. અને જ્ઞાની સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ છીએ, આત્મભાવને તટસ્થ કરીએ છીએ. તટસ્થ એટલે મધ્યસ્થ, મધ્યસ્થ એટલે જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવ, આત્મભાવ છે જ્ઞાતા દ્રષ્ટા પણ છે, તટસ્થ છે, એ સ્ફુરાયમાન છે. આત્મામાંથી, આત્માથી સ્ફુરાયમાન થયેલો એવો જે જ્ઞાતા દ્રષ્ટા ભાવ, એ ભાવને જ્ઞાતા દ્રષ્ટાપણે કરી અને આટલું લખાય તો લખી નાખ્યું છે એ જ વિનંતી. સાડા 3 લીટરનો પોસ્ટકાર્ડ લખીને છોડી દીધું છે. જ્ઞાનીનું જ્ઞાનીપણું જે છે એ સંક્ષેપમાં લખ્યું છે સુભાગભાઈને, કે આવા જ્ઞાની હોય છે. પછી 26મા વર્ષમાં પત્ર છે એમનો. એમાં 430 સીધો છે. રેવાશંકરભાઈ ને કઈ વેપાર નું લખે નહી ને, એમના ભાગીદાર ને કાકાજી સસરા. અચ્છા, ચારસો 425માં મુંબઈ થી લખાયેલું ને ક્યાં ગામ લખાણો છે રાજકોટ. રાજકોટ લખાણો છે ને, તો રાજકોટ રેવાશંકરભાઈને લખેલો, કારણ કે બીજો કાગળ રેવાશંકરભાઈને રાજકોટ લખેલો છે 426માં, એટલે એ દિવસોમાં એ રાજકોટ છે, પોતે મુંબઈ છે, નહીંતર તો કાગળ લખવાનો પ્રસંગ ન આવે, મુંબઈથી જ મુંબઈથી લખવાનો પ્રસંગ ન આવે, એ બનવા જોગ છે. આંતરિક વેપાર નું પણ લખવાનું કઈ પ્રયોજન નથી. 430માં લઈએ. અત્રે પ્રવૃત્તિ ઉદયે સમાધિ છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે તે કરુણા ભાવના કારણથી રહે છે એમ અમે જાણીએ છીએ. શું લખે છે કે પ્રવૃત્તિ ઉદયે માં પણ અમને આત્માને શાંતિ છે, સમાધિ છે એટલે આત્મ શાંતિ છે. પ્રવૃત્તિનો ઉદય છે એટલે આત્મ શાંતિ ખોઈ નથી, આત્મ શાંતિમાં તો રહીએ છીએ. લીમડી વિશે એટલે લીમડી દરબારના વિષયમાં અવારનવાર એમણે લખ્યું છે કે આ કોઈ ઠીક જીવ છે ને આપને સમાગમ થાય તો સારું, એવી ભાવનાથી, તે કરુણા ભાવના કારણથી રહે છે એમ અમે જાણીએ છીએ. એના ઉપરની કરુણા છે આપણે. વાત્સલ્ય ગુણ ઘણો, વાત્સલ્ય ગુણ ઘણો હતો બીજા જીવો પ્રત્યે, વાત્સલ્ય પ્રભાવના બે પ્રકાર સારા હતા. હવે બીજા જીવો આત્મકલ્યાણના રસ્તે ચડે એવી જ્ઞાનીની ભાવના હોય જ છે, એ વિષયમાં એમણે પોતાનો અભિપ્રાય એ બાબતનો સ્પષ્ટ કર્યો છે આ પેરેગ્રાફમાં. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે એટલે આત્મકલ્યાણ પ્રત્યે માત્ર અંશપણે, પૂરેપૂરો નહીં કોઈ પણ અંશે, પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, એટલે કે એને આત્મ કલ્યાણ થવાનું કારણ કાં તો કોઈ એમને જ્ઞાની મળે કોઈ પણ જીવને, અથવા જ્ઞાનીના વચનો મળે, શાસ્ત્ર મળે, એવું કાંઈ પણ મળે, જૈન મંદિર પાછળ પણ ભાવના બનાવવાની તો એ જ છે, એ પણ પરમાર્થનું નિમિત્ત છે. અંશે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. ક્યાંથી વાત લીધી એમણે? આદિનાથ ભગવાનથી લીધી વાત, કે ઋષભદેવ ભગવાને સમોસરણમાં બિરાજીને જે બોધ આપ્યો અને અનેક જીવો તર્યા એ એમની નિષ્કારણ કરુણાથી તર્યા છે. એ તો વિતરાગ થઈ ગયા હતા, પણ બીજા જીવો પ્રત્યેની અનુકંપાનો વિકલ્પ છદ્મસ્થ દશામાં આવેલો અને એનું ફળ ઠેઠ વિતરાગ દશાએ આવ્યું, પાછું પૂર્ણ વિતરાગ થાય ત્યારે એનું ફળ આવ્યું. ઈચ્છા ન રહી તો ઈચ્છા વગર વાણી છૂટી અને અનેક 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 જીવોનું આત્મકલ્યાણ થઈ ગયું. સચોટ સુધ જ્ઞાનો, સચોટ એક કોડાકોડી સાગર પહેલાની વાત છે, પહેલા તીર્થંકર એટલે. તો કે એમને પણ નિષ્કારણ કરુણાથી જ આ કર્યું છે. કોઈ પણ જીવ પામે, કોઈ પણ જીવ પામે, કોઈ પણ જીવ પામે, કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે. જેટલા સત્પુરુષ હોય બધા સંપ્રદાય શબ્દ બધાને લાગુ પડે છે. સંગ્રહ નહીં નો શબ્દ છે, બધા એમાં આવી જાય. એવી કરુણ અવસ્થા બધાની હોય છે. કેવી? કે એક સમય માત્ર ના અનવકાશે, એક સમય માત્ર પણ મોડું કોઈનું ન થાય. આત્મકલ્યાણ અત્યારે થતું હોય તો એક સમય પણ મોડું ન થાય, એ સત્પુરુષના અભિપ્રાયની બહારની વાત છે. કાર્ય તો બનવાનું હોય ત્યારે બને. અભિપ્રાયમાં શું છે? એક સમય કોઈને મોડું ન થવું જોઈએ, આ અભિપ્રાય હોય. અત્યારે કલ્યાણ થતું હોય તો અત્યારે જ થવું જોઈએ, પછી એની આગળ બીજું કોઈ કામ મહત્વવાળું છે જ નહીં. સમય માત્રના અનવકાશે એટલે ખાલી જગ્યા નહીં, એમ એક સમયની પણ ખાલી જગ્યા નહીં. આખો લોક કેટલો? તીર્થંકર ગોત્ર રમતું નથી બંધાતું. આખો લોક, આખા લોકમાં ભવિ ને અભવિ બધા આવી જાય. હું અને એ કઈ ભગવાનને ખબર નથી એવું કઈ નથી, હો પણ ભાવના સિદ્ધાંતને ઓવરટેક કરે છે. સિદ્ધાંતને સાઈડ ટ્રેક ઉપર રાખીને ભાવના દોડે છે. આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, બધાને આત્માની દશા પ્રાપ્ત થઈ જાય, આત્મદશા પ્રાપ્ત થાય એવી ભાવના તીર્થંકર પ્રકૃતિ બાંધે છે. આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આખો લોક આત્મ સ્વરૂપ પ્રત્યે જ પરિણમો, બીજું કઈ ન પરિણમન થાવ. આત્મ સમાધિ પ્રત્યે હો, બધાને આત્માની શાંતિ જ મળો, કોઈને બીજું દુઃખ ન થાવ. અન્ય અવસ્થા પ્રત્યે ન હો, આત્મા સિવાયની બીજી કોઈ અવસ્થા જગતના કોઈ જીવને ન હો. અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો અને અન્ય આધિત પ્રત્યે પણ ન હો. દુઃખ, આધિ એટલે દુઃખ, સમાધિ એટલે સુખ, એવી ભાવના તીર્થંકર દ્રવ હોય છે એમને આવે છે. અને એના ફળમાં જે પુણ્ય બંધાય છે ત્યારે પોતે 13મા ગુણ સ્થાને તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં આવે છે. અને એ વખતે એમના ઉદયના નિમિત્તે અનેક જીવો તરી જાય છે. એક જીવ પણ જો આત્મકલ્યાણને પામે તો એનું મૂલ્ય કોઈ રીતે જગતમાં થઈ શકે એવી વસ્તુ નથી કે આનાથી એની કિંમત કરી શકાય. એક જીવ પણ જો પામે તો તીર્થંકર ભગવાનથી તો અનેક જીવો પામે છે. લાંબા આયુષ હોય છે એ કાળમાં, તો ભગવાનનો 84 લાખ પૂર્વનો આયુષ હતો, એમાં 83 લાખ પૂર્વ તો એક ગ્રસ્ત અવસ્થામાં રહ્યા, 1 લાખ પૂર્વમાં એમણે તીર્થંકર પણે જે દિવ્ય ધ્વનિ છૂટી એમાં લાખો તો કેવડી થાય, કેટલા એમની વાણીના નિમિત્તે લાખો તો કેવડી થાય. મુનિઓ એથી અનેક ગુણા થાય, ત્યારે એમાંથી લાખો થાય ને. બધા મુનિઓ કઈ કેવળ જ્ઞાન ન પામે, મુનિઓ તો એનાથી અનેક ગુણા થાય, અને સમ્યક દ્રષ્ટિઓ તો એનાથી અનેક અનેક ગુણા થાય, અને લાખો કેવડી થયા પછી સમોસરણમાં ક્યાંય ખાલી સીટ ન રહ્યા. કોઈ જગ્યા ખાલી ન પડે કે આ જગ્યાએ બેઠા હતા માટે હવે ત્યાં ખાલી જગ્યા છે. એટલા જીવો પાછા આવતા જ જાય, આવતા જ જાય. એવું આવાગમન ચાલુ જ રહે. કેવડી થાય એટલે પછી ત્યાં નીચે સભામાં ન બેસે, ધર્મસભામાં. એ 500 ધનુ શું છે તીર્થંકર પરમાત્માને લેવલમાં આકાશમાં આવી જાય, ફળાક કરતા. નીચે દેવો કમળની રચના કરી નાખે છે, કમલાસન ઉપર બિરાજમાન થઈ જાય. આકાશમાં આધાર વિના કમલાસન ઉપર બિરાજમાન થઈ જાય. એવા લાખો કેવળીઓ હોય સમુદ્રમાં, આકાશની અંદર અરિયંતોની લાઈનની લાઈન લાગી હોય. પછી એમાંથી જેમાંથી આયુષ પૂરો થાય સીતાલીમાં જાય, 6 મહિનામાં 608. પણ મહાવીરમાં તો એક એક તીર્થંકર ભગવાનના સમુદ્રમાં એવી રીતે લાખો કેવળીઓ હોય. મહાવીર ક્ષેત્રના આકાશમાં કેવળીઓનો પાર નથી. કેવળ નાની એટલા મળે એવું દ્રશ્ય જોવા મળે ત્યાં. અહીંયા એક કેવળ નાની પરમાત્મા જોવા ન મળે, ત્યાં લાખોના લાખો મળે. એ તીર્થંકર દેવ આવી ભાવનાથી થાય છે. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય, પોતાના આત્મામાં સ્થિર પરિણામ થાય જે જ્ઞાનથી, તે જ્ઞાન એટલે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે. એ જ્ઞાન કેવું છે? સ્વરૂપ જ્ઞાન છે. કેમ કે સ્વરૂપ જ એવું છે કે જેને જોનાર જ્ઞાન એમાં સ્થિર થઈ જાય. એવું કોઈ અદ્ભુત અને આશ્ચર્યકારી આત્મ સ્વરૂપ છે કે ઉપયોગી બાજુ વળે એટલે સીધો થંભી જ જાય, ખવડાઈ જાય. એવું સ્વરૂપ છે. એટલે જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, બધા જીવોને એવું જ્ઞાન પ્રગટ થાય એમ કે છે. અનવકાશપણે જરાય એમાં મોડું ન થાય એવો અભિપ્રાય હોય છે. સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો, અને એવા જ્ઞાનની બધાને રૂચિ થાવ. કાં બધાને પ્રગટ થાવ અને કાં બધાને રૂચિ થાવ, જે રૂચિના કારણે પ્રગટે પાછો. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન જ્ઞાની સત્પુરુષોનો છે. એવો જેનો સહજ કરુણાશીલ સ્વભાવ છે તે સંપ્રદાય ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનો છે. સનાતન એટલે શું? ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનો એવો જ સ્વભાવ છે. કોઈ જ્ઞાનીનો સ્વભાવ એવો ન હોય ને બીજી ટાઈપના હોય એવું નથી એમ કે છે. ત્રણેય કાળના જ્ઞાનીઓનો એવો જ સ્વભાવ હોય છે. પછી તીર્થંકર દેવને જરા જોરથી આવે છે એ ભાવ, પ્રકૃતિ છે ને એટલે એમ કોઈને આમ કોઈ ક્રોધ થાય તો ન કે ભાઈ વળ ખાઈ જાય છે આ માણા તો, જોરથી આવે ત્યારે. એમ તીર્થંકર દ્રવ્ય હોય એને જરાક જોરથી આવી જાય એટલે એનો જરા રસ તીવ્ર પડી જાય આ પ્રકારની કરુણાનો, અને તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. એ ઉદય 13મા ગુણ સ્થાને આવે છે વિતરાગ થયા પછી. બાંધુ રાગમાં આવ્યું ઉદય વિતરાગતામાં બોલો. તીર્થંકર પ્રકૃતિ મને બંધાય એવી ભાવના ન હોય, એ ભાવના ન હોય, બંધાઈ જાય છે. અને એવો રાગ આવી જાય છે, કરવો નથી, આવી જાય છે જોરથી જરા છદ્મસ્ત અવસ્થામાં, જ્ઞાન દશામાં આવે છે. અજ્ઞાન દશા હોય ત્યાં સુધી તીર્થંકર પ્રકૃતિ ન બંધાય. જ્ઞાન દશામાં પણ અમુક ટાઈમે જ બંધાય છે, સમીપના ભાવ હોય ને ત્યારે. જ્ઞાન દશા તો વહેલી આવે કોઈને, ભગવાન મહાવીરને 10 ભાવ પહેલા આવી હતી, પણ એટલે કઈ તરત તીર્થકર પ્રકૃતિ ન બાંધે. ગુરુદેવને આ ભાવથી આવી ગઈ, પણ હજી તીર્થંકર પ્રકૃતિ અહીંથી નથી બાંધતા. ઉપદેશ ઘણો આપ્યો છે, કરુણા તો જ્ઞાનીઓને હોય એવી કરુણા એમને છે, છતાં હજી તીર્થંકર પ્રકૃતિ આગળના ભાવમાં બાંધશે. કેમ કે ઉદય પાછળ આવવાનો છે ને, ઉદય તીર્થંકરના ભાવમાં આવવાનો છે, એટલે અત્યારથી ન બંધાય. એટલી લાંબી સ્થિતિ ન પડે અત્યારે, એટલો રસ ન હોય કે એટલી લાંબી સ્થિતિ પડે કે ચોથા ભાવે ઉદય આવે, અને અત્યારે નથી માનતા એમ છે. એવો જ હોય પ્રશ્ન શું છે કે હું એવા જ્ઞાની પણ ઘણા થઈ ગયા છે કે જેણે પોતાનું કર્યું અને સીધા લઈમાં આવી ગયા, કોઈની સામું ન જોયું, ભાવ વિકલ્પ જ ન આવ્યો, છતાં એના અભિપ્રાયમાં આ કરુણા કરુણાવસ્થા પડી હોય છે. પ્રકાર નથી વધતો, નહીં બનવા યોગ્ય હોય તો ન બને. એવું બને જગતના જીવોને એ વખતના સંયોગમાં આવવાના ભાગ્ય ન હોય, જેના પરિચયમાં આવે સંયોગમાં આવે એવા ભાગ્ય ન હોય, એવું અનાર ન હોય, કાંઈ એ પોતાનું કરણ લઈ જાય. પણ એટલે કંઈ એમના અભિપ્રાયમાં નિષ્કારણ કરુણા નથી, માટે એમ વર્ત્યા એમ નહીં લેવું. કાલ આપણે પૂજા કરીને આઠ અંગ સમ્યક દ્રષ્ટિને, સમ્યક દર્શનના આઠ અંગ છે, એ આઠ અંગમાં છેલ્લા બે અંગ છે વાત્સલ્ય અને પ્રભાવના. સમ્યક દર્શન અંગી છે, અવયવી છે, જેમ શરીર છે એ અંગી છે અથવા અવયવી છે, હાથ પગ નાક કાન એના અવયવ છે, એમ આઠ અવયવ છે એમ આ પ્રભાવના અને વાત્સલ્ય અને પ્રભાવના એ પણ એના બે અંગ છે, અવયવ છે. જો માણસને કોઈ અવયવ ન હોય તો એ ખોડખાપણ વાળો કહેવાય, આંખ્યું ન હોય તો આંધળો કહેવાય, અને પગ ન હોય તો લંગડો કહેવાય, લૂલો કહેવાય, કહેવાય કે નહીં? એ સમ્યક દર્શન લૂલું લંગડું નથી હોતું, અખંડ છે, આઠે અંગથી અખંડ છે, અને વિભૂષિત એટલે શોભાયમાન છે. વિભૂષિત એટલે આભૂષિત, આભૂષણ એટલે અલંકાર, શોભા, શોભાનું સ્થાન, શોભાનું સાધન. તો સમ્યક દર્શન છે એના આઠે અંગથી શોભે છે એમ કહેવું છે. એ માણસ સર્વાંગ નમણો હોય તો શોભે છે, સર્વાંગ નમણો હોય તો શોભે છે, એમના અવયવ બધા ઘાટીલા છે. એમ સમ્યક દર્શન છે એ આઠે અંગથી શોભે છે, આઠે અંગથી વિભૂષિત છે, બધાને એક સરખું જ હોય, કોઈને ખોટખાપણ વાળું ન હોય એમ લેવું છે. પછી પ્રવૃત્તિ વિકલ્પ એ યોગ્યતા અનુસાર ને ભવિતવ્યતા અનુસાર હોય છે, હોનાર અનુસાર હોય છે. આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી, જો જ્ઞાનીની વાત કરી ને એવી કરુણાવૃત્તિ લીધી છે, આપના અંતઃકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. લીમડી દરબારની વાત છે, લીમડીના રાજા એના ઉપર ભાવ સૌભાગભાઈને ઘણો હતો. એની આગળ કેટલું એક પેરેગ્રાફ લખ્યા પછી એમણે વૃત્તિની વાત કરી છે. અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તો આ પંચમકાળમાં તીર્થંકરનો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે. તમારી ભાવના છે એવું કાંઈ પણ બને સહજપણે, તો આ પંચમકાળમાં પણ તીર્થંકરનો માર્ગ ઘણો પ્રસિદ્ધિ પામે, શું બહુ અંશે પ્રગટ થવા બરાબર છે. તથાપિ તેવું થવું સંભવિત નથી અને તે માટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. તમે જે કહો છો એ રીતે અત્યારે કોઈ પરિસ્થિતિ અમને દેખાતી નથી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુકૂળ નથી. સામાન્ય રીતે બે ત્રણ ભાવથી વધારે લાંબા નથી કર્મ, મોટા ભાગના ગયા ભાવના હોય છે, કોઈ કોઈ પહેલાના ભાવના હોય છે, બસ પછી બહુ લાંબુ નથી હોતું. છતાં એ વિશે જરા વધારે ગહન છે, એકાંતે એવું પણ નથી. કોઈ બહુ ઓછા આયુષવાળા જીવો પણ હોય ને, બહુ અલ્પ આયુષવાળા જીવો, તો એને લાંબા કાળના પણ આવે, લાંબા ભાવના પણ આવે. એ બહુ પ્રયોજનભૂત વિષય નથી. તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે માટે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવા યોગ્ય છે, એટલે જેથી એટલે જેનાથી સંભવિત થવા યોગ્ય છે એવી વ્યક્તિ અથવા એનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. એટલે અમે વેપારમાં પીડ્યા છીએ, અત્યારે વેપારની પ્રવૃત્તિમાં છીએ, અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિસંશય પ્રતિબંધરૂપ છે. એટલે એમની સમીપ આવવાવાળાને થોડીક લાઈન ક્રોસ કરવી પડે. નાની ઉંમર હોય, વેપાર ધંધો હોય, ગ્રસ્તી હોય, કુટુંબ પરિવાર બીરા છોકરા બધું જોતા હોય, અને એને પરમેશ્વર બુદ્ધિએ સ્વીકારવા અમુક લાઈન ક્રોસ કર્યા પછી યોગ્યતાને પછી જ વારો આવે. ત્યાં સુધી પ્રતિબંધ છે, બધો અનેક પ્રકારનો પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ. પહેલો આડો આવે આ રાજા મહારાજાને, તો એ તમે ઓલો છોકરા પાસે જાઓ છો, વાવાણિયાના રાયચંદભાઈ છોકરા પાસે જાઓ છો એમ કે ઉંમર 25-26 વર્ષ સમાજ પ્રતિબંધ આડો આવે, પછી કુટુંબ પ્રતિબંધ આડો આવે, કુટુંબવાળા આડા પડે, પાછા પહેલા સમાજવાળા આડા પડે પછી કુટુંબવાળા આડા પડે. નહીં તો કેવા આડા પડે, ત્યાં ક્યાં ખેંચે. એમાંથી માન કાંઈક તોફાન થાય એમાં કુટુંબમાં, પાછા એમાંથી નીકળે ત્યાં વળી શરીર પ્રતિબંધ આડો આવે. પ્રતિબંધ તોડે પછી જ્ઞાન દેશ આવે. રાખીએ પછી આગળનો વિશ્લેષણ પછી.